તારીખ 18/8/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 232 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174
ભાવને આગળ પાછા કરી શકાતા નથી, કેમ કે એનો પણ કોઈ નિયત કર્મ છે, એનો પણ કોઈ સકાળ છે. અને એ વખતે મારું વિચાર મનન તૂટી પડે છે, હૃદયમાં ચાલ્યું જવાય છે, શું કરવું, એવો એક મૂંઝવતો પ્રશ્ન છે આ બધાને. ત્યારે જે જગ્યાએ મોક્ષ ઊભો છે પ્રશ્ન પૂછનાર, એની યોગ્યતાને અનુલક્ષીને જ્ઞાની પુરુષ એમ જવાબ આપે છે કે તારી ભાવના હશે તો તારા પરિણામ પલટાઈ જશે. ભાવના હશે તો પરિણામ પલટવાનો પુરુષાર્થ થશે, અને એ પુરુષાર્થથી પરિણામ પલટાઈ જશે, અને એ બધું પણ ક્રમમાં થવાનો છે. એ બધું પણ ક્રમમાં થવાનું છે. પરિણામનું જ્ઞાન કરાવે છે. પરિણામનું જ્ઞાન કરાવતા જ્ઞાન કરનારની યોગ્યતા અનુસાર પરિણામોમાં ફેરફાર થાય છે. આમ તો પરિણામ પલટતી ચીજ છે, પણ એ પલટનમાં ચોક્કસ પ્રકારના ફેરફારો ઊભા થાય છે. એનું કારણ જ્ઞાન છે, મૂળમાં જ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભાવના છે, ભાવનાથી ઉત્પન્ન થયેલો પુરુષાર્થ છે. અને યોગ્યતા હોય તો એવો જ ક્રમ ગોઠવાય એવું વસ્તુનું સ્વરૂપ વિજ્ઞાન છે, એવું વસ્તુનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે. એટલે જે વિચાર મનન કરવાના ભાવમાં ઊભો છે એને એમ કહે છે કે તું પરિણામને પણ પલટાવી શકે છે. પરિણામને પલટવાની શક્યતા છે. હવે જે ક્રમનો વિષય છે, એ ક્રમનો વિષય તું પુરુષાર્થ સાથે સમજો છો કે પુરુષાર્થ વગર સમજો છો, એ પહેલા કેમ કે જે ક્રમબદ્ધ છે એના પડખા ઘણા છે. તો તું ક્યાં ઉભો રહીને ક્રમબદ્ધને સમજો છો? તને જરૂર લાગે જે જે કાર્યોમાં ભૂખ લાગે, તરસ લાગે, શ્વાસોશ્વાસ લેવાની જરૂર લાગે, નાક બંધ થઈ ગયું હોય, ચોકઅપ થઈ ગયું હોય, ત્યાં તને ક્રમબદ્ધ પુરુષાર્થ સહિત રહે છે? જો ન રહેતો હોય તો અહીંયા પણ તારે એ વાત લેવાની જરૂર નથી. જો જ્ઞાતા દ્રષ્ટા રહીને ક્રમે થતા પરિણામો ગૌણ કરીને, પરિણામ માત્રને ગૌણ કરીને, તો બધે એમ જ રહીએ તો અને એ વિતરાગ ભાવ સ્વરૂપ છે. એવું પરિણમન છે, એ વિતરાગ ભાવ સ્વરૂપ છે. એટલે ક્રમબદ્ધને જે પૂરેપૂરો અંગીકાર કરે છે એ તો વિતરાગ થઈ જાય. એ તો વિતરાગ થઈ જાય. અને એ પુરુષાર્થ વગર જ્ઞાતા દ્રષ્ટા પણ રહી શકાય નહીં. અને જેનો પુરુષાર્થ જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાનો હોય એના પરિણમનમાં શુદ્ધ પરિણમનનો જ ક્રમ હોય પાછો, એના પરિણમનમાં કદી અશુદ્ધ પરિણમનનો ક્રમ હોય અને એનો પુરુષાર્થ જાગ્યો હોય અને એ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો હોય અને એને ક્રમ તો એ ફેરવી નાખ્યો હોય એમ છે, આવું છે. બીજી રીતે વિચારીએ તો ક્રમબદ્ધ પર્યાયનું યથાર્થ જ્ઞાન કોને હોય? કે જે જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહીને પર્યાયને ગૌણ કરી શકતો હોય તેને હોય, અને જેને જ્ઞાતા દ્રષ્ટા ભાવનો પુરુષાર્થ વર્તતો હોય તેને હોય. પુરુષાર્થનો અર્થ એવો નથી કે કરું કરુંનું જોર આવે એનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ પણ સહજ છે, વીર્ય ગુણનો આત્મ પ્રત્યય અંતરંગની દિશામાં થતું સહજ પરિણમન એનું નામ સમ્યક પુરુષાર્થ છે. અને વીર્ય ગુણનું પર પદાર્થ પ્રત્યયનું પરિણમન ઉલટી દિશાનું સહજ પરિણમન તે ઉલટો પુરુષાર્થ છે, અને બે સહજ છે, બંને સહજ જ છે. ક્રમબદ્ધ પર્યાય કા સિદ્ધાંત સમજ લો, ઇસ ભૂમિકા મેં વો જાનને કા વિષય હૈ, અવલંબન લેને કા तो कौन सा सिद्धांत, कब जानने का, कब अंगीकार करने का, वो बात तो सत्संग के सिवा समझ में नहीं आती. પુરુષાર્થને અનુસરીને પરિણામ સહજ થાય છે, પુરુષાર્થ પણ સહજ છે, પરિણામના ફેરફારો પણ સહજ છે. ફેરફારો એટલે શું? પેલા વિભાવરૂપ હતું, પછી સ્વભાવરૂપ થયું, તે શું એ સહજ છે. ફેરફાર એટલા માટે કહ્યું કે પેલા આ પ્રકાર હતો પછી આ પ્રકાર થયો માટે એને ફેરફાર કહ્યો. જે પર્યાય આ બાજુ વિભાવમાં જાય છે, પહેલી લીટી 142 તે પર્યાયને સ્વભાવ તરફ વાળવી તે પોતાના હાથની વાત છે. એટલે શું? એ કાર્ય પોતે કરે છે, એમાં ક્રમ તોડીને કરે છે એમ કહેવું નથી, પણ કરે છે પોતે, પોતાના પુરુષાર્થ દ્વારા કરે છે, પુરુષાર્થને લઈને કરે છે, ભાવનાને લઈને કરે છે, યથાર્થ સમજણને લઈને કરે છે, અથવા કરે છે એને થાય છે એમ કહો, કરે છે એને થાય છે એમ કહો, તો પણ કાંઈ વાતમાં ફરક નથી. હવે અહીંથી લઈએ કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં ક્રમબદ્ધ પર્યાયને ગુરુદેવશ્રીએ એક મુખ્ય બાબત સાથે જોડ્યું છે, અને એક શરત કરી છે ગુરુદેવે, એ વિષયનું પ્રતિપાદન ગુરુદેવશ્રીએ કર્યું છે. બહુ ખોલીને સેંકડો પડખા ખોલ્યા છે. એવું સ્પષ્ટીકરણ ક્યાંય જોવામાં આવતું નથી. એવું સ્પષ્ટીકરણ ગુરુદેવે કર્યું છે કે અન્યત્ર ક્યાંય જોવામાં નથી આવતું, કોઈ શાસ્ત્રમાં, કોઈ જ્ઞાનીઓના વચનમાં ક્યાંય. આ વિષય ઉપર એટલું બધું એમણે સ્પષ્ટીકરણ આપ્યું. અંતર્જ્ઞાનથી એ વાત નીકળી, ખૂબ ચર્ચાને પણ ખૂબ, કેમ કે એનો થોડો વિરોધ થયો હતો. કર્તૃત્વ બુદ્ધિવાળા કેટલાક વિદ્વાન અથવા સંપ્રદાયના લોકોએ કહ્યું કે આ ઝેરના ઇન્જેક્શન છે. કેવી રીતે કરેલો ખબર છે? આ ઝેરના ઇન્જેક્શન છે, ગાંધી સ્વામી આ ઝેરના ઇન્જેક્શન આપે છે, ચેતી જાઓ સમાજ, ચેતી જાઓ. હું ગુરુ કે ગુરુદેવનો છાપાઓમાં બહુ કરતા લોકો. ગુરુદેવે બહુ જ સંભાળીને આ વિષય મૂકેલો છે અને ઘણા પડખા પછી ખોલ્યા એમને પોતાના જ્ઞાનથી. એમાં એક મુખ્ય વાત એમણે કરી કે ક્રમબદ્ધનો સ્વીકાર એક શરતે કરવાનો છે, કે આ આત્મા છે એ સર્વજ્ઞ સ્વભાવી છે. કેવો છે આત્મા? સર્વજ્ઞ સ્વભાવી છે. અને કેવળ જ્ઞાન જે સર્વજ્ઞ સ્વભાવ પ્રગટ થાય છે, એ સર્વજ્ઞને સ્વીકારીને, પોતાના સ્વભાવને સ્વીકારીને ક્રમબદ્ધને સ્વીકારવાનો છે. સીધું ક્રમબદ્ધને સ્વીકારવાનું અમે કહેતા નથી. એટલે ક્રમબદ્ધ નું જે પ્રકરણ છે, એ પ્રકરણનો મોનોગ્રામ, ટ્રેડમાર્ક એ છે કે આત્મા જ્ઞાયક સર્વજ્ઞ સ્વભાવી છે. એ છે, એનો તને સ્વીકાર થયો છે એમ પેલા વાત છે. પછી તું ક્રમબદ્ધની વાત કરજે, એ પેલા કરતો નહીં એમ કે છે. નહીતર તું નિશ્ચયાભાસીમાં અથવા નિયતવાદીમાં આવી જઈશ. નિયતવાદી જીવ શું કરે છે કે જ્યાં એને જરૂર લાગે ત્યાં તો ક્રમબદ્ધને મૂકે પડતું, અને જ્યાં એને કાંઈ ન કરવું હોય ત્યાં ક્રમબદ્ધ લઈને આડો અને આબાનો લઈને ઊભો રહી, એ બધું ક્રમબદ્ધમાં થવાનું છે. થશે, હું કાંઈ નહીં કરું. કરવું હોય ત્યાં કરે અને ન કરવું હોય ત્યાં ક્રમબદ્ધ લઈ આવે એમ ન હોય. એટલે સર્વજ્ઞ સ્વભાવના સ્વીકારમાં શું આવે છે? જ્યારે કોઈ જીવનો પરિણમન ક્રમની અંદર સહુલું થવાનું હોય, ત્યારે એ જીવ કોઈ ને કોઈ પ્રકારે સત્સમાગમમાં આવે છે અને એને એની જે સમજણ છે એ યથાર્થતા ધારણ કરે છે. પોતાનું આત્મકલ્યાણ કરવાના વિષય એની સામે આવે છે, એ વિષયે આત્મકલ્યાણ કરવાના લક્ષ્ય સમજે છે, એ સમજણમાંથી એને આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થાય છે સહજ, એ ભાવનામાંથી સહજ પુરુષાર્થ ઉત્પન્ન થાય છે, અને એ કારણે એનું આખું પરિણમન છે એ પ્રકારાંતરે થાય છે. પહેલાં જે જીવન જીવતો હતો એવું જીવન એ નથી જીવતો. એનું જીવન મુમુક્ષુતામાં પ્રવેશ કરીને જ્ઞાન દશા ધારણ કરે છે અને એવો જ એના પરિણામનો ક્રમ હતો. એમ નહોતું થવાનું ને થયું છે એમ નથી, પણ ફેરફાર થયો છે એટલે એણે એ ફેરફાર પોતાના પુરુષાર્થ દ્વારા કર્યો છે એમ કહેવા માટે એમ કહેવાય કે ભાઈ એને ક્રમને ફેરવો. પહેલા જે ઢબથી ચાલતું હતું એ ઢબથી ન ચાલ્યું, બીજી રીતે એને કરી નાખ્યું. પણ એનો અર્થ એમ નહોતું કે એમ નહોતું થવાનું ને થયું છે. નહોતું થવાનું અને થયું છે એમ કઈ નો અર્થ નહીં લેવો જોઈએ. પણ એના હાથની વાત હતી એટલે શું કે એને એને પોતે પુરુષાર્થ કર્યો છે. બીજા કોઈએ કઈ નથી કર્યું, કોઈ કઈ કરી દીધું નથી, પુરુષાર્થ એને પોતે કર્યો છે. એટલે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું હોય છે. ક્રમબદ્ધ કરીને પુરુષાર્થ મૂકી દેવાની વાત છે, અને ક્રમબદ્ધ કહેતા પુરુષાર્થ ઉડી જાય છે એમ જે સમજે છે એ આ વિષયને યથાર્થ પ્રકારે સમજ્યા નથી. બહુ સરસ ચોખવટ આપી છે ક્રમબદ્ધના વિષયની ચોખવટ. બહુ ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું હોય છે, એકનું ક્રમબદ્ધ હોતું નથી. ખાલી એટલું ક્રમબદ્ધ ક્રમબદ્ધ મૂકી દે એમ નહીં, અંતરથી ક્રમબદ્ધમાં પુરુષાર્થ પણ ક્રમબદ્ધ જ છે એનો એમ જોવે છે. અને અશુદ્ધ પરિણામ પલટીને શુદ્ધ પરિણામ થયા એવો જ એનો ક્રમ હોય, અને એ પુરુષાર્થ પૂર્વક જેને જ્ઞાતા દ્રષ્ટારૂપ શુદ્ધ પરિણામ થાય એને જે ક્રમબદ્ધનું યથાર્થ જ્ઞાન થાય, અથવા જે ક્રમબદ્ધનો ન્યાય છે એનો જે પરમાર્થ છે એટલે આત્મકલ્યાણકારી દ્રષ્ટિકોણ છે. પરમાર્થ એટલે શું? આત્મકલ્યાણકારી દ્રષ્ટિકોણ છે. એ પારમાર્થિક દ્રષ્ટિકોણ એવો છે કે તું તારા સ્વભાવને સ્વરૂપને મુખ્ય કર અને પર્યાય માત્રને ગૌણ કર. સ્વભાવની મુખ્યતા કરાવીને પર્યાયની ગૌણતા કરાવવા માટેનો આ ન્યાય છે. એવું જેને પરિણમન થાય એને એ ક્રમબદ્ધ પર્યાયનો વિષય યથાર્થપણે સમજો, નહીતર એ ક્રમબદ્ધની અંદર કઈ બીજા ભરવાડે ચડી જશે. આપણે ત્યાંથી તો આના ઉપર આખું પુસ્તક લખાણું છે, જ્ઞાન સ્વભાવ જ્ઞેય સ્વભાવ એવું કઈ પુસ્તક લખાણું છે. જ્ઞાન જ્ઞેય સ્વભાવ કેવું કઈ ક્રમબદ્ધના ટાઇટલથી પણ એ વખતે ઘણો બહાર પડેલો. હા, કરતા બુદ્ધિ તૂટવામાં તોડવા માટેની જ વાત છે. સમયસારની સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની પહેલી ચાર ગાથા એક સાથે છે, એમાં ક્રમ નિયમિત ટીકામાં શબ્દ પડ્યો છે એનો અનુવાદ ક્રમબદ્ધ કરેલો છે. એ ગાથાઓનું મથાળું એમ છે કે આત્માના અકર્તૃત્વને અહીંયા બતાવવું છે. ગાથાનું મથાળું શું છે? આત્માના અકર્તૃત્વ સ્વભાવને અહીંયા બતાવવું છે. દ્રષ્ટાંત પૂર્વક અહીંયા આત્માના અકર્તા સ્વભાવને કહીએ છીએ એવું મથાળું છે. મારો જ સમય સાચો આખ્યાન એટલે વ્યાખ્યાન કરવામાં આવે છે, એટલે કહેવામાં આવે છે. અમૃતચંદ્રાચાર્યના સંસ્કૃત શબ્દ આ છે, આત્મનઃ અથવા આત્મનઃ અકર્તૃત્વમ દ્રષ્ટાંત પુરસ્સરમ આખ્યાતિ. હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંત પૂર્વક અહીંયા કહેવામાં આવે છે. પર્યાયનું કર્તૃત્વ એ મિથ્યાત્વ મૂળમાં છે. મૂળમાં મિથ્યાત્વ ક્યાં છે? પર્યાયના કર્તૃત્વમાં. પછી એ મિથ્યાત્વ તીવ્ર થાય છે, વિકાસ પામે છે, મોટું થાય છે, વધે છે, ત્યારે એ રાગના કર્તૃત્વમાં આવે છે. કેમ કે પર્યાયમાં રાગ છે. પછી બહુ જાડું થાય છે એટલે રાગના વિષયભૂત પદાર્થો, પુદ્ગલ પદાર્થો છે, શરીર, મન, વચન, કાયા, બીજા બધા કાર્યો, એના કર્તૃત્વમાં આવે છે. એમ એનું કરતા પણ તગડું થતું જાય છે, બળવાન થતું જાય છે. એનું મિથ્યાત્વ એ કરતા પણ જેટલું બળવાન થાય છે એટલું મિથ્યાત્વ બળવાન થાય છે. એટલે એમ અહીંયા કહેવું છે કે સર્વજ્ઞ ભગવાને જો ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણી લીધા હોય તો દરેક પદાર્થની છે દ્રવ્યની સમય સમયની સ્વસમયની પર્યાયને પણ જાણે કે આ સમયે આ પર્યાય થશે. જો એવો સર્વજ્ઞ કેવળ જ્ઞાનને તો સ્વીકારતો હોય, સર્વજ્ઞ સ્વરૂપને સ્વીકારતો હોય તો એ સમજણ તને તારા જ્ઞાતા દ્રષ્ટ તારા સ્વરૂપમાં લીન થવાનું પ્રેરે છે. કાંઈ ન કરવું એનો અર્થ શું? કે સ્વરૂપમાં લીન રહી જવું. પર્યાય સામે પણ જોવું નહીં, સ્વરૂપ સામે જોવું. કેમ કે તો એના ક્રમમાં થવાને તો થવાને. પણ સ્વરૂપ સામે જોવું એ પણ પર્યાય છે. એ કઈ પર્યાયને છોડીને કોઈ બીજી વાત તો નથી. એટલું તો પાછું કહેવું પડે છે. પર્યાય માત્ર ને ગૌણ કરતા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર દ્રષ્ટિ સ્વરૂપ ઉપર રહી જાય છે અને આત્મા કેવળ જ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરી લે છે. પર્યાયનો કઈ પર્યાય એને કરવાનો કઈ વિકલ્પ રહેતો નથી એમ કેવું છે. બીજું કે જીવમાં પરિણામ શક્તિ છે. જીવમાં પરિણામ શક્તિ છે. એ પરિણામ શક્તિને લઈને જીવ પરિણમી રહ્યો છે. છે દ્રવ્યમાં આ શક્તિ છે. આપણે મતલબ જીવથી છે એ દ્રવ્યમાં પરિણામ શક્તિ છે. આ જીવમાં પણ પરિણામ શક્તિ છે અને તેથી જીવ સમયે સમયે પરિણમી રહ્યો છે. હવે જે સમયે સમયે પરિણમી રહ્યો છે એને પરિણમવાનો તો બાકી રહેતો નથી અને ન પરિણમવાનો એનો સ્વભાવ હોત તો એને પરિણમાવી શકાત નહીં. જેમ ધ્રુવને પરિણમાવી શકાતું નથી તેમ પરિણમતાને પરિણમવાનો સવાલ નથી રહેતો, નહીં પરિણમતાને પણ પરિણમવાનો સવાલ રહેતો નથી. માટે હું પરિણામને આ પરિણામ કરું, પરિણામ કરું, પરિણામ કરું એ તો મિથ્યા ભાવ છે. એ તો હાલતી ગાડીને ગાડીના ડબ્બામાં બેસીને ધક્કો મારતા બાળક જેવી વાત છે. મારી પાસે છોકરાને બેહાડ્યો હોય અને આમ કિયા કરે મારીને આમ
ગાડી ઉપર સખતનો ભાર જેમ સ્વાર્થ.
હા, કેવું ધક્કો માર્યો હું ગાડી ચલાવું છું. હા, બેઠો છે ગાડીમાં એમ તું બેઠો છું તારા મને પરિણામ સહેજ ચાલે છે એમાં તું પરિણામ કરે છે. હું કરું છું, હું કરું છું, કરું તો થાય, ન કરું તો ન થાય, કરું તો થાય, ન કરું તો ન થાય. એ તો હાસ્યાસ્પદ વાત છે. એટલે પરિણામ સહજ થાય છે. હવે વાત રહી પરિણામમાં થઈ છે એમાં ફેરફારનું શું પણ. કેમ કે જીવને સંસાર દશામાં દુઃખ છે. જીવને સંસાર દશામાં દુઃખ છે અને સુખ સ્વભાવી જીવ હોવાથી, આત્મા સુખ સ્વભાવી હોવાથી જીવ દુઃખને ઈચ્છતો નથી. એટલે દુઃખ મટાડીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એવો પરિણામમાં ફેરફાર કરવાનો એનો ભાવ ચાલુ જ છે સંસારમાં. અને એના માટે એ પ્રયત્નમાં પણ રહીએ છે, કાંઈ ને કાંઈ પ્રયત્ન કર્યા જ કરે છે સવારથી સાંજ સુધી. ત્યારે એ જીવને એમ કે છે કે સુખી થવા માટે વસ્તુ સ્વરૂપની યથાર્થ સમજણ કરો. અમે તો બીજું તો સુખી થવા માટે કાંઈક ને કાંઈક કરો તો પછી સાચી સમજણ કરો. સાચી સમજણ કરતા તને સહજ તારા આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થશે. કેમ કે તારું અકલ્યાણ કેમ થઈ રહ્યું છે, તારું કલ્યાણ કેમ થઈ રહ્યું થશે, એ બધી વાતનું સ્પષ્ટીકરણ તને ત્યાં મળશે સાચી સમજણ કરવાના પ્રસંગ ઉપર. એટલે તને આત્મકલ્યાણની સહજ ભાવના ઉત્પન્ન થશે, કરવી નહીં પડે, સહજ ઉત્પન્ન થશે. જેવી ભાવના ઉત્પન્ન થશે તો લગ્ન ને પુરુષાર્થ ચાલુ થશે, કરવો નહીં પડે. અને તું ભેદ જ્ઞાન કરી અને સ્વરૂપમાં આવીશ ત્યારે તને ક્રમબદ્ધ પર્યાયનું પણ સાચું જ્ઞાન થશે, યથાર્થ જ્ઞાન થશે. એટલે તને એ વિષયમાં મૂંઝવતો કોઈ પ્રશ્ન પછી રહેશે કે મારા પરિણમન ક્રમમાં પણ આમ જ થવાનું હતું, નહીતર મને સાચી સમજણનો પ્રસંગ અને અવસર ક્યાંથી આવત, ગણાઈને નથી આવતો, મને કેમ આવ્યો? અમારે શ્રી રાજચંદ્રનું પુસ્તક દુકાન ઉપર આવ્યું ત્યાંથી પછી ફેરફાર થયો. તે પુસ્તક આવ્યું ત્યારે એક જ જણને કેમ એમ લાગુ ફેરફાર થવાનું થયું? પુસ્તક તો કદી ઉપર પડ્યું, આવીને મૂક્યું મૂકનારા. તત્વજ્ઞાન નું પુસ્તક છે, ઈચ્છા થઈ વાંચવાની. હું વાંચવા લઈ જતો લઈ જાઉં, વાંચવા માટે જ આપ્યું હતું, બાર ગામ ગયા છે તો પાછું મળ્યું. આવો એક્સિડન્ટ પણ એનો સ્વકાળ હોય ત્યારે થાય છે, એનો પણ કોઈ સ્વકાળ હોય છે. હવે કઈ કર્યું હતું, મગાવ્યું હતું કે નહીં, ઈચ્છા પણ સહજ થઈ. હે ભાષા ઉપરથી ખ્યાલ આવે કે તત્વજ્ઞાન નું પુસ્તક છે, એટલે ઈચ્છા કરે હું વાંચવા લઈ જાઉં. કેમ દુકાને તો કામ હોય, ઘરે નિરાતે લઈ જા, થઈ
ગયું.
પુસ્તક તો પહેલેથી જ વાંચવું થાય. એટલે દરેક વસ્તુ અને ઘણા વાંચે છે, પછી એવું નથી કે જેટલા વાંચે એને બધા એટલી જ પ્રકારે બધો થાય એવું કઈ છે નહીં. એવું કઈ નથી, જેના પરિણમન ક્રમમાં જેમ થવાનું હોય એમ થાય છે. એક ન્યાય એને એમ કહેવાય કે એને એમ કર્યું માટે થયું, ન કર્યું હોત તો ન થાત એમ કહેવાય. પણ એવી એક યોગ્યતા જોઈને એમ કહેવાય છે. એ પણ એક નયનો વિષય છે, સંસ્કાર નહીં ને અસંસ્કાર નહીં ની જેમ. આત્મામાં 47 નિયમ એવો વિષય ચાલ્યો છે કે એવી યોગ્યતા છે કે કોઈના સંસ્કાર ઝીલે જ નહીં. ખરાબ કે સારા પછીની વાત છે, અને એક એવી પણ યોગ્યતા છે કે એ સંસ્કાર જીલે, ખરાબ કે સારા બે બે યોગ્યતા છે. અને બે પ્રકારની યોગ્યતા રૂપ ધર્મને એ ધારણ કરીને રહેલો આત્મા છે, અને બે પરસ્પર વિરોધી વિરુદ્ધ યોગ્યતા છે, અને એક જ સમયે બધા જીવમાં છે, પછી વારા ફરતી નથી. એક જ સમયે બધા જીવમાં આવા વિરુદ્ધ ધર્મોને ધારણ કરવાની યોગ્યતા અને શક્તિ આત્મામાં પદાર્થમાં રહેલી છે. એટલે આવી વાતો ઘણાને સમજાતી નથી. જૈન દર્શન નો વિષય જરા અઘરો થઈ જાય છે. વસ્તુ સ્વરૂપ જ એવું છે, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. જૈન શાસ્ત્રો નું ઊંડું અધ્યયન કરનારા, ઘણું અધ્યયન કરનારા જૈન દર્શન ને જૈન શાસ્ત્રો ને નથી સમજી શક્યા. મતની સરળતા તારે દુઃખ થી છૂટું થવું થવું હોય ને સુખી થવું હોય તો તારે આના ઉપરથી જે ધડો લેવો હોય, બોધ લેવો હોય એ લઈ લેવાનો. સીધી વાત છે. દરેકને પોતાની યોગ્યતા અનુસાર ઉપદેશ ગ્રહણ કરવાનો એ પણ ઉપદેશ છે. ઉપદેશ ગ્રહણ કરવાનો પણ ઉપદેશ છે. શું માહિતો કે છે બેનશ્રી, ક્રમબદ્ધ જે પરિણમન થાય છે એમાં જે તે દિશાનો પુરુષાર્થ સાથે હોય છે. મતિની સરળતામાં જીવ પોતાના આત્મકલ્યાણની વાત સીધે સીધી સ્વીકાર કરે છે, અને મતિની અસરળતા છે એમાં પોતાના કલ્યાણની વાત પણ સ્વીકાર કરવામાં એ આડોડાઈ કરે છે. એનું નામ અસરળતા. હું સીધો નથી ચાલતો. વાત ભગવાનની, જીનેશ્વર પરમાત્માની ચોખ્ખી એકાંતે આત્મકલ્યાણ થાય તેવી જ છે. કેવી? એકાંતે આત્મકલ્યાણ થાય તેવી જ છે. છતાં પણ જીવ આત્મકલ્યાણનો રસ્તો એ વાત સાંભળીને ન પકડે એ જીવની અસરળતા નથી. બધાની વચ્ચે અપમાન કરે ત્યારે એને વધારે લાગી આવે છે. પણ કેવળ નાની પરમાત્મા કરોડો જીવોની સભાની મધ્યમાં તને તને માન આપે છે કે તું સર્વજ્ઞ સ્વભાવી છું, તું તારા સ્વરૂપના રાજને રાજ કર, સ્વરૂપના રાજ્યનું રાજ કર, એટલે હું તને તિલક કરું છું. તને માન ન ચડે તો પછી તને ઓલા પણ અપમાન લાગે આવે છે, તો અહીંયા તને તો શું કરવા, તું સ્વીકાર નથી કરતો, ત્યાં ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે તારું, અહીંયા કેમ નથી થતો વિચાર કર. ભગવાને તને રાજગાદી એ બેહાડ્યો પછી તને શું વાંધો છે, પછી હું શેનો કરસ તો, હા નકાર શેનો કરસ તો, એમ કે એવી વાત છે. ના ના હું પામર ને હું દીન ને મારા પરિણામ બગડી જાય ને મને આવું થઈ જાય મને તેવું થઈ જાય, રૂતલ ની જેમ રુદડા રોવે છે. હા એટલે કૃપા ઉદ્યોગ બહુ સરસ કહેવત ગુજરાતી લીધી છે. હા આ કહેવત તો જરાક અગંભીર લાગે, શબ્દો જરા અગંભીર છે પણ એનો આશય ઘણો ગંભીર છે કે રાંડી રૂવે માંડી રૂવે પણ હાથ ભરતાર વાળી શું કરવા રૂવે છે. હા કોઈ ભાઈ રાંડે ધણી એનો આધાર વિધો રાખ્યો હોય, મારો તમારા ધણીનો આધાર તો હવે રડશે કોણ, મને મારે ખાવા પીવાનું શું થશે, મારું શું થશે, એ તો રોવે એમ. કોઈ માંડી એટલે પરણેલી, સંસાર માંડ્યો હોય એને માંડી કીધી, હું પરણેલી પણ રોવે, ઓલો નમાલો હોય તો અને રોકતો નથી, કમાતો નથી, આવો છે ને તેવો છે, દૈવત વગરનો છે, તો એ રોવે કે આવો ક્યાં મળ્યો. પણ હવે તારો તો હાથા જ ભરતા હશે, એટલે હાથા જ ધણી છે, એનો કહેવા શું માગે છે કે તું મનુષ્ય થયો, જૈન ધર્મ તને મળ્યો, આવું સમજવાનો તને ટાણો મળ્યું, તું પુરુષાર્થ કરી શકવાને યોગ્ય છો, હાથે ધણી તારે છે. હવે તું છે ને રોગલા રોગ છે, મારાથી ન થાય ન થાય ન થાય, હું ન કરી શકું, હવે છે ને હું નથી કરી શકતો, હું નથી કરી શકતો. અને પુરુષાર્થની પ્રેરણા ઉપાડવા માટે એ વાત સમજાવી છે કે સબ અવસર આ ચુકા હે, તારે તને તો બધો અવસર મળી ગયો છે, તું ખોટું રોવે છો, રોવાનો તારે પ્રસંગ નથી, તારે કામ કરવાનો અવસર છે. એમ કેડ બાંધીને તૈયાર થઈ જાય, બધું આખા સંસારનું પોટલું વાળીને એક એક માર જોર છે, કે ફરીને હું એની મુખ્યતા આવે નહીં, સંસારની મુખ્યતામાં તારા આત્મકલ્યાણની ગૌણતા કરી જશે ને. એકવાર એટલી ગૌણતા કર, જોરથી લાત માર, હામે મુખ્ય થઈને આવે જ નહીં, જે થવાનું છે એ થશે, જોઈ જશે. અત્યારે આ કરી લઉં, આ ટાઈમ મળ્યો છે, આવો ટાઈમ ફરી નહીં મળે, અત્યારે આ જ કરી દઉં, બસ કાલની વાત વિચારવી નથી, કાલની સામે જોવું નથી, ને વર્તમાનની સામે પણ, સંયોગની સામે વર્તમાન સંયોગની સામે જોવું નથી. એટલી મુખ્યતામાં આવે એટલે પછી ઓળું લઈને ક્રમમાં થવાનું છે એ થશે. અહીંયા પુરુષાર્થ ઉપાડ ત્યારે બાકીનું લઈ લેતો, એ બધું ક્રમમાં થવાનું છે એ થશે. મારે પુરુષાર્થમાં લાગી જવું છે, બસ એની ભૂમિકામાં ક્રમ બદલાવું, યથાર્થ પ્રકારે લાગવું. ક્રમબદ્ધ ની અંદર સ્વભાવ પુરુષાર્થ, ક્રમબદ્ધ એટલું હતું નથી, ક્રમબદ્ધ ની અંદર સ્વભાવ પુરુષાર્થ બધું જોડાયેલું હોય છે. જેને વિભાવ સર્વસ્વ લાગે અને તેમાંથી છૂટવું ગમતું નથી તેનું ક્રમબદ્ધ પણ એવું છે. જેને વિભાવ રૂચે છે અને સંસાર રૂચે છે અને એ છોડવો ગમતો નથી એનું ક્રમબદ્ધ એવું છે. અને જેને વિભાવ રૂચતો નથી અને સ્વભાવ રૂચે છે, આત્મકલ્યાણ રૂચે છે, જેને આત્મા રૂચે છે તેનું ક્રમબદ્ધ તે જાતનું હોય છે. બસ આવી રીતે ક્રમબદ્ધમાં મેં સમજીને તું તારું માપ પાડી લે, તને હું રૂચે છે, તારા ક્રમબદ્ધનો વિચાર કરી લે તું. તને એમ લાગે કે મને તો સંસારને વિભાવ રૂચે છે, મારું ક્રમબદ્ધ એવું છે, પછી હું શું કરું? ત્યાં તું કર્યા કર્યા કરું કરું કર્યા વગર નહીં રે, ત્યાં તારું ક્રમબદ્ધ નહીં હચવાય. ત્યાં જરાક દુઃખી થઈશ ને ત્યારે દુઃખ છોડવા માટે ધમાધમ કર્યા વગર નહીં રે, તારું ક્રમબદ્ધ પડ્યું રહેશે. અને એમ જ થવાનું, એને એ વખતે ક્રમબદ્ધના ભાવમાં રહી શકશે. બાકી તો યથાર્થ પ્રકારે પર્યાયોને ગૌણ કરે, ક્રમબદ્ધનો ન્યાય જાણીને તો વિતરાકતામાં આવી જાય. એટલે ઝેરના ઇન્જેક્શન નથી પણ અમૃતના ઇન્જેક્શન છે, વિતરાકતામાં આવી જાય. લોકો એક વખત તો બહુ વિરોધ કરેલો, એની સામે એટલા જ ગુરુદેવે ઉખડી ઉખડીને ન્યાય આપેલા છે. આ પડખેથી જુઓ તો પણ આમ ન્યાય છે, આ પડખેથી જુઓ તો પણ આમ ન્યાય છે, આ પડખેથી જુઓ તો પણ આમ 144 જેટલા ન્યાય કાઢેલા હતા. પુસ્તક આખું બને છે આપણે, સૂર્યપાસ શું કહે છે, જેને વિભાવ રૂચતો નથી અને સ્વભાવ જ રૂચે છે તેનું ક્રમબદ્ધ તેજાતનું હોય છે, તેની પુરુષાર્થની ગતિ સ્વભાવ તરફ હોય છે. સહજ સહજ જ એનો પુરુષાર્થ સ્વભાવ તરફ ચાલે છે અને તેનું ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે. પછી પ્રકાર ફેર ફર્યો એટલે એને ફેરવું એમ કહેવાય, પણ એ બધું સહજ જ છે. અને એ સહજતાનો પુરુષાર્થ કરનારને સ્વીકાર હોય છે. પુરુષાર્થ કરનારને કર્તૃત્વનું જોર હોતું નથી, પણ સહજતાનો સ્વીકાર હોય છે અને એ સહજ પરિણામમાં જ વર્તે છે. એવી વાત છે. છતાં એ વિષયમાં કઈ પ્રશ્ન હશે તો આપણે વિશેષ કાર્ય કરશું. પત્ર છે પ્રશ્નની અંદર વિરુદ્ધતા છે. પ્રશ્ન એમ કહ્યો છે કે ક્રમમાં આવી પડેલા ભાવો એ તો આગા પાછા થાય નહીં, મારો વિચાર મને તૂટી પડે છે કે મારે તો ફેરફાર કરવો છે એનું શું કરવું, તો તે ક્રમને ક્યાં શકાય રાખવું, એ પ્રશ્ન જ સ્થાને છે. જે જીવનું હાર સારું હોય છે, તે જીવ તે જીવને સત્સમાગમનો અવસર મળે છે ત્યારે યથાર્થ સમજણ કરીને પુરુષાર્થ જાગૃત કરીને આત્મકલ્યાણ સાધી લઈએ છીએ. સમ્યક પ્રકારે જેનો પુરુષાર્થ વર્તતો હોય છે તેને પરિણામના ક્રમબદ્ધતાનો યથાર્થ જ્ઞાન થાય છે. તેનો પુરુષાર્થ પણ વર્ધમાન થાય છે અને તે જ્ઞાન દ્વારા તેનો પુરુષાર્થ પણ વર્ધમાન થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ પ્રકારે અવલંબન લઈને આત્મકલ્યાણના પુરુષાર્થથી વિમુખ થવું, વિમુખ ન થવું, તેવો પરમાર્થ સમજવા યોગ્ય છે.